સંવત 2488 જેઠ વદ 4 ગુરુવાર તારીખ 21/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસર શાસ્ત્રના સર્વિશુદ્ધ જ્ઞાનાધિકારી ગાથા 308-311 ઉપર 16 પૂરીમાં પ્રવચન ત્રીજું સમયસરના સંઘ પ્રવચન નંબર 282
નમો નોય સૌ હરિહંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાન નમો નોય સૌ ઉજ્જાયાનમ નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસ મંગળમ નમઃ સમય સ્વાહા સ્વાનુભૂત્યા ચાસ્તી ચિ સ્વાય ભવાય સર્વાણ વિભાવ નિરુધનિદાતા
સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે પહેલી વાત થઈ ગઈ પેલા જીવની મૂળ વાત જીવ ચડને જીવ બે નું લેવું છે ને જીવ જીવ બેસો રૂપિયા ક્રમબદ્ધ નામ ક્રમે થતા પોતાના પરિણામથી ક્રમે થતા એવા પોતાની પર્યાયથી ઉપજતો થકો જીવ જ છે. આમ તો સત્વા રાજવાર્તિક માં એમ છે ને એ વાત થઈ છે, અનાદિ બંધન બંધત્વ પર્યાય છે. દ્રવ્યમાં એક એવો ગુણ પરિણામિક છે દ્રવ્યની અંદર જે પરિણામી ગુણથી અનાદિ અનંત અનાદિ બંધન બંધત્વ પર્યાય એક એમાં ખાંચો અનાદિ બંધન સંબંધ એક પછી એક એક પછી એક એવી અનાદિ બંધન સંબંધ વાળો પરિણામિક ધર્મ પર્યાયનો પરિણામિક ભાવે વર્ણવો એ પરિણામિક ધર્મ જ એનો એ છે સય દ્રવ્યનો એને એક પછી એક બંધન નામ સંબંધ જે હોય તે આડે વળે નહીં આડે ઝીલું કરે છે આખી આમાંથી આમે નીકળે ફળ નીકળે સમજાણું કઈ આમ હાકળ છે ને હાકળ એને એક પછી એક પછી એક આમ બધો સંબંધ જ છે બધા મકોડા ને મકોડા કેતા ને ક્યાં કેતા કડી કડી આ કડી આમ હોય પણ આ તો આમ આમ અનાદિ બંધન બંધત્વ છય દ્રવ્યમાં એવો એક પરિણામિક નામનો ગુણ છે કે જ્યાં જીવ અજીવ જ્યાં જીવ ભયત્વ ને અભયત્વ પરિણામિક ભાવે વર્ણવ્યા ત્યાં 6 શબ્દ પીડ્યો છે એમાંથી તત્વાર રાજવાર્તિક કાર અકલંગ દેવ એમાંથી કાઢ્યું છે કે આમાં ઘણા પરિણામિક ભાવે ગુણ છે અસ્તિત્વ અને વિગેરવિરે કરતા અને ભોગતા ને એમાં એક પર્યાયત્વ ધર્મ છે અને એક અનાદિ બંધત્વ ધર્મ છે. દરેક દ્રવ્યમાં એક પર્યાયત્વ નામનો ગુણ છે એ તો આપણે આમાં આવે છે ના પ્રવત સંસારમાં સામાન સામાન જ્યાં ગુણ લીધા પર્યાયત્વ એ 95 દાખલામાં પર્યાયત્વ નામનો 6 દ્રવ્યમાં સામાન ગુણ છે કે જે પર્યાયત્વ એક પછી એક એક પર્યાયત્વ આમ થયા જ કરે અને એ અનાદિ બંધ સંબંધ અનાદિથી એક પછી એક એક પછી એક એનો સંબંધ છે એ રીતે પરિણામિક ભાવે પર્યાય થયા કરે. સમજાણું કઈ એવી વસ્તુની શક્તિ ને વસ્તુનો સ્વતઃ ગુણ છે એ જીવ ક્રમબદ્ધ એવા પોતાના પર્યાયથી ઉપજતો દ્રવ્ય ઉપજતું થતું દ્રવ્ય પર્યાય તે પર્યાયમાં ઉપજતું આવતું થતું તો જીવ જ છે. એટલે કે તેમાં બીજા જીવ સિવાય બીજા જીવો અને બીજા અજીવો એના કાર્યગતમાં ક્રમમાં ફેરફાર કોઈ કરતું એ જીવ છે તે અજીવ નથી. 5 દ્રવ્યો જીવ અને બીજા જીવો એ એમાં છે નહીં, એના ક્રમબદ્ધ ના પરિણામ માં પૂરતી દ્રવ્ય આવીને ઉપજે. એ વાત ઘણી થઈ ગઈ. એવી રીતે અજીવ પણ, એટલે પાંચે દ્રવ્યો, અજીવ પણ ક્રમબદ્ધ એવા ક્રમે ક્રમે થતા, એક પછી એક થતા, એક પછી એક પણ જે થવાના હોય તે થતા, એવા પોતાની પર્યાય થી ઉપસ્થું થતું એ અજીવ જ છે. અજીવના પરિણામમાં જે પર્યાય ક્રમસર એક પછી એક થાય, તેમાંથી હજી ઉપજ્યું છે. એમાંથી તે અજીવ જ કે જીવથી ઉપજ્યું છે એમ છે? નહીં, જીવ નથી. એમાં જીવનો અધિકાર કરીએ સમજાણું કાંઈ. અહીં તો સ્થિત કરવું છે કર્મની પર્યાયમાં. જે કર્મ છે આઠ, એ આઠ કર્મની જે પર્યાય થાય છે એ એના ક્રમમાં, એ પરમાણુના એક ક્રમમાં કર્મ રૂપે થવાનો વિકારનો પર્યાય એ પણ ઉપજતું તે પરમાણુઓ, પરમાણુ અજીવ છે. એ જીવના અહીંયા રાગદ્વેષનું નિમિત્ત છે, માટે ત્યાં પરમાણુ કર્મ પણ ઉપજે છે એમ નથી. સમજાણું કાંઈ? અજીવન જેટલા છે એટલા બધા અજીવો ક્રમબદ્ધ, અજીવ પણ એટલે શું, જીવનું માથે લીધું, અજીવ પણ ક્રમસર થતા, ક્રમે થતા, ક્રમ વાળા જે પરિણામ તે કાળે થાય તે પોતાના પરિણામથી ઉપસ્થું થતું એ કર્મ, તે કર્મ જ છે, એ અજીવ જ છે. એને આત્માના રાગદ્વેષની અપેક્ષા છે તો આ પરણમે છે. એ પરમાણુ કરતા અને કર્મની પર્યાય રૂપી કાર્ય એમાં રાગના અપેક્ષાની નિરપેક્ષ છે. રાગની અપેક્ષા છે? હા, વાંધા પાડી નડે છે. સમજાય છે કાંઈ? સમજમાં આવતા કે નહીં? એ સુજનલાલજી રાગદ્વેષ ન કરે, કોણ પૂછતું તરાચી ને? હે ભાઈ, રાગદ્વેષ કરે અને એનાથી ન થાય, ન બંધાય, કોમાં પણ બંધાય. એ પરમાણુઓ એ જાતની પર્યાયના ક્રમમાં જે અનાદિ બંધન પર્યાયનો સંબંધ, એમાં એ જ પર્યાય પણ તે દ્રવ્ય ઉપજે. એ દ્રવ્ય કરતા એ પર્યાય તેનું કર્મ છે, એ કાળે તે પર્યાય તેનું કાર્ય છે. બીજે કાળે બીજું ને ત્રીજે કાળે ત્રીજું, એ નિરપેક્ષપણે કર્મ પરમાણુઓ વિકારપણે વિકાર વિભાવપણે પ્રણમે છે. એમાં જીવના રાગની અપેક્ષા છે? નિશ્ચયમાં અપેક્ષા છે ને, નીચેનું વર્ણન છે. સમજાણું કાંઈ? એમ જીવ પણ વિકારપણે પ્રણમે છે. એ જીવ પ્રણમતો વિકાર પણ એમાં પણ કર્મના ઉદયની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? પણ જીવ આત્મદ્રવ, એ દ્રવ્યનું અકર્તા પણ બતાવવું છે. એટલે આત્મા પોતે જે પરિણામે પ્રણમે છે એમાં પરના પરિણામને પ્રણમાવે કે પરના પરિણામથી પ્રણમે એમ નથી. એથી દ્રષ્ટિ પરથી ઉઠી ગઈ અને સ્વદ્રવ્યની ઉપર દ્રષ્ટિ થઈ. એટલે સ્વજ્ઞાયકના સામાન્ય દ્રવ્ય ઉપર ધ્યેય લક્ષ થતા એ દ્રવ્ય પરણમે છે. ભલે એ કાળે નિર્મળ જ્ઞાન દર્શન આનંદ આદિના અનેક ગુણોના પરિણામ પણ પ્રણમતો એ જીવ જ છે. રાગ પણ જરી થાય છતાં તેનો તે કાળે જ્ઞાતા દ્રષ્ટા. સમજાણું કાંઈ? આ તો મહાસિદ્ધાંત, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર, એકદમ ચોટલી મોક્ષની ચોલિકા. એમ જ્યાં નક્કી ત્યારે માણસને એમ થાય, પણ આવું હોય તો પછી થઈ રહ્યું, આપણે કરવાનું કઈ પૂછતા તો રહેતો નથી. અનંતા, એમાં એક જણ એને એમ કહ્યું કે અનંતા ગુણોના ક્રમપણે પરિણામ થાય, શ્રદ્ધા ગુણ ના પરિણામ પણ ક્રમે થતા આત્મા તેના પરિણામે ઉપજે. જ્ઞાન પણ એ પણ ઉપજે, શ્રદ્ધા પણ એ, ચારિત્ર પણ એ, આનંદ પણ એ, અસ્તિત્વ પણ એ, વસ્તુ પણ એ, બધે. તો એમાં કઈ શ્રદ્ધાની શક્તિને વિકાસવાનો પણ અવસર એમાં રહેતો નથી. સમજાણો? પણ એ બધા એમાં આવી ગયા. એક જીવ દ્રઢ એમ લક્ષમાં આવતા એનો સ્વભાવ વર્તમાન પરિણામ શુદ્ધ ચૈતન્ય પર્યાય શ્રદ્ધા જ્ઞાન શાંતિ એ પણ જ એનું પ્રણમે એવો જ એનો સ્વભાવનો પુરુષાર્થ થાય છે. અન્ય એક આનંદ ગુણોનું ક્રમ છે. એક જીવ જ નહીં માટે જેટલા એમાં ગુણો છે એ બધાની પર્યાય ક્રમસર એમાં થાય, એમાં આત્મા ઉપજે. એમ આત્મા ઉપજે નક્કી કરવા જાય ત્યાં એના પરના અનંત પદાર્થોના કાર્યનું અહમ પણ ઉડી જાય અને એની દ્રષ્ટિ જાય દ્રવ્ય ઉપર. એટલે પછી રાગ ને પરનો પણ કરતા રહેતો એ અકર્તા થયો, એનું નામ સંન્યાસ દર્શન ને જ્ઞાન. સમજાય છે? કઈ આ તત્વની શ્રદ્ધાથી સમ્યક દર્શન કહ્યું. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન એમાં ઈ આવ્યું. આ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન એમાં મોક્ષ તત્વ આવ્યું. મોક્ષ એ તો અરિહંત ને સિદ્ધ કેવળ જ્ઞાની નું લક્ષણ છે. અને એ કેવળ જ્ઞાન નો પર્યાય જે કઈ ત્રણ કાળ ત્રણ લોક ને જેમ જાણે છે તેવો એનો પર્યાય નો ધર્મ છે. હવે એ મોક્ષ તત્વના પર્યાયની શ્રદ્ધા કરવા જાય, મોક્ષ પર્યાયની શ્રદ્ધા કરવા જાય તો એકલી પર્યાયની પર્યાયને આશરે શ્રદ્ધા થાય નહીં. કારણ કે મોક્ષ તો પોતાને છે નહીં. એટલે મોક્ષ પૂરણ કેવલ જ્ઞાન આવવું હોય એ મોક્ષ પર્યાયની શ્રદ્ધા કરવા જાય ત્યાં એની દ્રષ્ટિ મોક્ષ સ્વભાવરૂપ મોક્ષ છે એવા આત્મા ઉપર દ્રષ્ટિ જતા એને સમ્યક દર્શન થાય ને એને મોક્ષ તત્વની શ્રદ્ધા હાથ તત્વની એમાં આવી જાય. સમજાણું? કઈ બહુ પણ ભાઈ જાણે આ કઈ જુદો વિષય છે, ઓલે ઓળી જુદો છે. આ તત્વની શ્રદ્ધા એ તો એની વાત છે. તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન કહો કે ક્રમબદ્ધમાં અકર્તાપણાની શ્રદ્ધાને જ્ઞાન કહો, બે એક જ વાત. સમજાણું? કઈ પણ મૂળ ચીજ જે છે એ રીતે જ એની અવસ્થા થાય ને આદ્ર વાત છે અને ગુણ પણ એ પ્રમાણે પ્રણમે એવી વ્યવસ્થિત વસ્તુને ખ્યાલમાં પ્રતીતમાં લે નહીં ત્યાં સુધી આડો અવળું કરવાની બુદ્ધિ એની ચડે અને આડો અવળું કરવાની બુદ્ધિ કટ્ટુત બુદ્ધિ ને મિથ્યા દ્રષ્ટિ. સમજાણું? કઈ પણ એ વાત બહુ અત્યારે તો બીજી રીતે ચડી ગઈ ને કે આનું ક્રમ બધે એટલે એનું ખોટું પારું આવે આપણે. સમજાણો? આમ વસ્તુ છ દ્રવ્યો આમ સત્તા સત્તા પડી છે વસ્તુની, એની શક્તિઓ સત છે અને એનું પર્યાયનું અવસ્થાનું એ દ્રવ્યનું પરિણમન દ્રવ્ય પોતે ત્યાં ઉપજે એમ નક્કી કરવા જાય ત્યાં તો સ્વભાવની દ્રષ્ટિ થઈને અકર્તા દ્રષ્ટિ થાય ને જ્ઞાતા દ્રષ્ટિ અસ્તી પણ જ્ઞાતા ને નાસ્તી પણ અકર્તા. આ એનું નામ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. સમજાણું? કાંઈ હવે મૂળ ચીજ છે એની જ હજી શ્રદ્ધા ને કેમ એનો વિષય છે એની જ ખબર ન મળે ત્યાં હવે શું તકરાર કઈ વાત પાર પડે એવું. અજીવ પણ આના વિના થાય નહીં. આ શરીરના પરમાણુ પણ એને કારણે એ પર્યાયપણે પરમાણુ પોતે દ્રવ્ય પર્યાયપણે ઉપજે છે. દ્રવ્ય પર્યાયપણે વર્તમાન ત્રિકાળ વર્તમાન પણ ઉપજે, ત્રિકાળ વર્તમાન પણ ઉપજે, ત્રિકાળ વર્તમાન પણ ઉપજે. આ શરીરની પર્યાય આમ થાય એમાં ત્રિકાળી પરમાણુ આમ પણ ઉપજે છે આત્માની ઈચ્છા ને જ્ઞાન ને કારણે નહીં. સમજાણું? કઈ એમાં બધા દવાના પડીકાન આ હંચાન મોટા હાલે એમાં માનો ઓલામ હલવે તારે હાલે હા હંચો ફરાક ફરાક હલવા માંડે જ્યાં બંધ બંધ થઈ જાય ફરાક બંધ હંજવાળું મન હમણાં તો થાય છે ને, જો ને જો ઘડીકમાં બંધ થઈ ને ઘડીકમાં અંજવાણું થઈ જાય છે. અંજવાણું કોને લઈને થાય? કે છે કે ત્યાંના પરમાણુ આઈના જે કાળી પર્યાયપણે જે વર્તમાનમાં દ્રય ઉપજતું હતું, એ બીજે ક્ષણે વર્તમાન ઉજળા પણ એ દ્રય ઉપજો, એ દીવાને લઈને નહીં. સમજાય છે કાંઈ? અરે આ જગત ને તત્વ, વસ્તુ ને વસ્તુનું વર્તમાન, વસ્તુ ને વસ્તુની શક્તિઓ ત્રિકાળ, પણ એનું વર્તમાન 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 એનું માપ, વર્તમાન વર્તતું એનું શું સ્વરૂપ છે? કે દરેક પરમાણુ પોતાની વર્તમાન પર્યાયપણે પોતાને કારણે પરની દીવાની અપેક્ષા વિના એ અંજવાળાપણે પરમાણુ પ્રણમે. સમજાણું કાંઈ? હા, હથોડી ઊંચી થાય કે નહીં ભાઈ? હું તમારા નામ કરે ને નામ લખે વાસણ માં એ છે કે એ ટાંકણું અને ટાંકણા ઉપર હથોડી, એ બે ની એ ટાંકણું આમાં થાય એને હથોડી ની અપેક્ષા નથી, અને અક્ષર પડે એને ટાંકણા ની અપેક્ષા નથી, એમ કે સાઈ તો મગન મેં. એ ત્યાં ત્યાં તે પરમાણુ પિત્તળ કે ત્રાંબાના વાસણના તે જ્યાં આમ 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 હતા ઉપર, એ આમ ખાડાપણે થવાના પર્યાયપણે તે પરમાણુ ઉપજ્યા. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ, એક કીધું છું ને ત્યાં હતા મોલડી, મોલડી આ તમારી મોલડી હે, હા ચોટીલા થી નહી મોલડી ને સડક ઉપર છે ત્યાં આપડે ઓલો નતો કોખો કરવા નતો બરફોન કે ભગત હતો નહી, ભગત ભગત ને બહુ ને ભગત બધી ગયેલા એ જે આપડે ઉતરે છે ત્યારે એની હતો ત્યાં ઉતર્યા હતા વ્યાખ્યાન બપોરે હાલ્યો, પછી મોટી મોલડી છે ને આ ગીજરી, એમાંથી એક ખોજો હતો અને એક હતો લુવાર. કે ભાઈ મહારાજ આવ્યા સાઈ હાલો ને ત્યાં, ભાઈ ઘણા મહારાજ, પણ આ મહારાજ કે છે કે અથોડી હાથથી ઉપડે નહીં એવા મહારાજ છે એમ છે. ત્યાં મોલડ્યો નવા કઈ સર હા એ કેવું છે ને આવ્યા તને ગામમાં પછી વેચું તમારું ગામ છે ને હા એમ એ ગામે સમજાય ને પછી કઈક લાડવા વેચ્યા બે બધા ઘર ને પછી એ બોલા મોટી મોલડી વાળા કઈક ભાઈ ત્યાં મહારાજ આવે છે ઘણા, પણ આ કે છે લુવાર ને કે તારી હથોડી આમાં થાય આ તારા હાથથી થાય નહીં, અને એરણ ઉપર હથોડી પડે એ હથોડી પડે માચે ત્યાં દાગી નો થાય એમ નહીં, એમ કઈક કે છે. હવે આવું તારે વ્યાખ્યાન સાંભળવા જમ હાલો છે, પણ એ વ્યાખ્યાન પૂરું થઈને પછી આવ્યા થઈ પૂરું થયા પછી પૂરું છેટું છે ને કોણ હે. અરે ભાઈ આ વાત તો અનાદિ ની એમ જ થઈ રહી, નવી નથી. કોઈને મને કહે નવું કહી દઉં મારે એમ જ કેટલા કહે, નવું નથી અનાદિ પદાર્થ પોતાના વર્તમાન નો જે પર્યાય છે એને વર્તમાન પણ પોતે પ્રણમી રહ્યો, એને કોઈ પ્રણમાવનાર ને એને બીજું થતું હતું અને આ નિમિત્ત આવીને બીજું થાય એમ છે. અજીવ પણ ક્રમબદ્ધ એવા આ જો હોઠ હલે છે, આ હોઠ હલે જીભ હલે એ પોતાના ક્રમબદ્ધ એવા પરિણામમાં એવું પરમાણુ પોતે ઉપજે, એ આત્માની ઈચ્છાને કારણે નહીં, આત્માની જ્ઞાનને કારણે. તારે કે નહીં બોલી હવે, અમારાથી લાભ તમને ન થતો હોય એક પ્રશ્ન કર્યો હું કે તમારે નિમિત્તથી કાંઈ માનતા નથી લાભ ના તો અમે નહીં બોલીએ, કારણ કે તમે તો માનો છો કે પરથી લાભ ન થાય, પણ બોલે કોણ ને ન બોલે કોણ, એ તો પરમાણુઓ તે કાળે તેની ભાષાની પર્યાય પણ ઉપજવાના હોય એનો ભણકાર ને રણકાર વાગે છે આત્માને કારણે, અને આત્મા કેવું મૌન રહી શકે એ મૂંડ છે, કારણ કે પરમાણુ એની પર્યાય પણ પ્રણમવું છે, એને કહે છે કે મારે હવે હમણાં પ્રણમાવવા નથી, મોં રહેવું જ મારે પરમાણુ ને એ રીતે. પણ તું પરણમાવી શકે છો કે ન પરણમાવી શકે? સમજાણું કાય? બદલાવી શકતો હોય એમ માને કે હવે હું એને નહીં બદલાવું, એટલે હું અત્યાર સુધી બદલાવું. સમજાય છે કાય? ઘણા એમ કે જો આવી વાતો કરે તત્વની બહુ ઊંચી, અને વળી પાછા મંદી, વળી મોટા હાથી મોટા ઊંચા. આવું તો થાય છે, અંદર માં કઈક બીજું છે ને બહાર માં કઈક બીજું છે, એમ માને લોકો. અરે ભગવાન, ઈ કોણ ઉપજાવે ને? આ તને ખબર છે, આ મંદિરો ના પરમાણુઓ તે સમયે તે પર્યાય પણ ઉપજવા ને લાયક પણ એ ઉપજે છે. જોડે વાળો જીવ છે માટે ત્યાં મંદિર થાય છે એમ ત્રણ કાળ માં ભાત બેતી નથી માનું. સમજાણો? હાથી લાવ્યા, ઘોડા આવ્યા, ના સામાન આવ્યો, ના ફલાણું આવ્યું, ઈ કઈ માગ્યા ઈચ્છા વિના આવતું છે? આ કે છે ઈચ્છા વિના એને કારણે તે કાળે ઉપસ્થિત પર્યાય પ્રણમી રહી. એમ કે મનમાં માને કે આમાંથી ધર્મ થતો નથી, પણ લોકોને વાળવા આ બધું ઊભું કરે છે. મોટા મોટા મંદિરો, મોટી મોટી પૂજાઓ કોણ કરે પણ અટક. અને કોઈ બીજા એમ કે અમે આવું નથી કરતા, એવા મંદિરો મંદિરો મેં ન કરીએ, એમાં હિંસા થાય, એટલે અમારે એ કરવા. તે તું કરી શકતો થો? એ કરતા બુદ્ધિ થી પછી સમજાણું કાય? એ કરતા બુદ્ધિ, અમે નહીં કરીએ એમાં હિંસા થાય છે, અને એમાં આ થાય, અમે ન કરીએ એ કરે છે. એ કરે છે એ વાત એ ખોટી, અને અમે નહીં કરીએ એ પણ કરતા બુદ્ધિ પર નહીં. સમજાણું કાય? તે કાળે તે પરમાણુ ના ખંડ, તે પર્યાય પણે જે મંદિરના ભગવાનની મૂર્તિના એના પૂજાના આઠ ફૂલના હોય છે ને, શું કહેવાય, અષ્ટદ્રવ્ય, અષ્ટદ્રવ્ય વડી હું પૂજા કરું. સાંભળને, એ આઠ દ્રવ્યના પરમાણુ એની પર્યાય પણે પ્રણમતા ત્યાં આવે છે. આત્માની ઈચ્છા લઈને આઠ દ્રવ્ય હો હા સ્વાહા એમ થતું હશે. દરેક અજીવ પોતાના ક્રમે આવેલા પરિણામ ની પર્યાય પણ અજીવ ઉપજે, એને બીજો કોઈ ઉપજાવી શકતો? આ બુદ્ધિ બેવી અંદર, અને એના પડખા પાછા કેટલા ને કેવા પ્રકારના એને બે. સમજાણું કાય? એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામ બધું આવી ગયું. આ મંદિર, આ વાણી, જેને કાલ દાખલા હતો, દાળ ભાત શાક, આ પાણી ઊનું, અગ્નિ આવે તો ઊનું હોતા, ઊના હોતા એ પાણી નહીં. એ જળના પરમાણુ જે છે તે પણ ઉષ્ણપણે પ્રણમતા પોતાની પર્યાયમાં ઉપજે, એ અગ્નિ થી ઉપજતા. કોણ જાણે શું થઈ ગયું છે ને, બસ આના વિના થાય નહીં, આના વિના થાય નહીં. લાવો ભૈયા, દેખો આ ચકાય, અગ્નિ વિના બગશે કપડું, લો એની મળે બગશે અગ્નિ વિના. અગ્નિ આવે તો ફળા દર્શન ખટ ખટ પટ ફટ. કોણ કહેશે કે અગ્નિ થી સૌથી પરમાણુ પોતાની ઉષ્ણ પણ જાય પણ તે કાળે પણ મેં ઠંડી પણ ઉપજ્યો તો પરમાણુ ઉષ્ણ પણ ઉપજાય તો પરમ અગ્નિ થી ઉપજ્યા એ ઉષ્ણ પર્યાય વસ્તુમાં છે. સમજાણું કાય? શું હશે આ બધું? કોઈ ઈશ્વર હશે અંદર કરનારો? ના ના વળી કોઈ કેમ પ્રશ્ન કરતા? આ તમે ના પડો, આનો આનો તારે કોઈ કરનારો બીજો ઈશ્વર છે? અને જળમાં વર્તમાન પર્યાય પણ પરણમો એવી તાકાત જોતો નથી, એટલે કોક એનો કરનાર, કોક એનો કરનાર. કુંભાર ઘડાનો ઉપજાવનાર અમે ફાવતા નથી એમ કે સાંઈ, કેમ કે ઘડાના પરમાણુ ઘડાની પર્યાયની આકૃતિ અને તે પ્રકારના રસગંધ રસપર્શની પર્યાયના રૂપાંતર પણ એ પરમાણુ ઉપજે. એક કુંભાર નો હાથે નહી, અને કુંભાર ની ઈચ્છા થી ઘડો થતો જ નથી. સમજાણું કાય? આ તો એકાંત થઈ જશે. એમ કે ભાઈ આચાર ને પાંજા અને એને કે હું તમે આમ માનો છો તો આમાં એકાંત થઈ જશે નહીં. હા એક વાત થઈ છે ને ઓલી 80 બાકી ની કથા, 80 81 ની બાકી બાકી છે ને સમય સાર ને. હા એની વાત થઈ હતી ઘણા વર્ષ પહેલા. એ લોકો એમ કે જો શાસ્ત્ર માં આમ છે કે નિમિત્ત થઈને કર્મ બંધાય, કર્મ થી વિકાર થાય, જેથી આગી વાત કરવા જાઓ ગંધર પાસે જાઓ. અહીંયાથી વાત આવી તે બાજુથી 80 81 બાકી છે ના ત્રણ કથા ગુના આવી ગઈ છે ને. જો એ નીકળ્યો જોવો જીવ પરિણામ હેવું કમત્તમ પુગલા પરિણમંતી 80 ગાથા છે. જીવ પરિણામ નો હેતુ થી કમત્તમ પુગલા પરિણમંતી લ્યો અને પુગલ કમ નિમિત્તમ સહેવ જીવો એ પરિણમંતી લ્યો. આ બે આવ્યું ચાલતા થી વિરોધ 80 ગાથા છે ને. જીવ ભાવ હેતુ પામી પુદગળ કર્મ રૂપે પરણમે, એવી રીતે પુદગળ કર્મ નિમિત્ત જીવ પણ. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે, અન્યોના નિમિત્ત થી પરિણામ બે ઉતણા બને. એ કારણે આત્મા ખરે કરતા ખરે નિજ ભાવ થી પુદગળ કર્મ કૃત સર્વ ભાવો નો કદી કરતા નથી. એ તો એ સિદ્ધ કરી પણ ઓલું આવ્યું ખરું ને એ તો કમતમ પુગલ, પણ એ તો પ્રસંગ ની વાત કરે છે. સમજાણું કઈ આઈ કે છે કે ના એ તો નિમિત્ત ક્યાં કોણ હતું એનું જ્ઞાન કરાવે છે, બાકી પુદગળ પોતાની પર્યાય પણ તે કાળે ઉપજે. આટલો જો એને અંતરદ્રષ્ટિ ના ખ્યાલ માં એ વાત આવે તો એ પરના અનંતા થોક ના થોક દ્રવ્ય પડ્યા એનો જ્યાં હોય ત્યાં હું હું થયું ઊંડે ઊંડે એ બધું ટળે. હું સમજાણું કઈ હાથ પગ બધું અચળ, આ પવન આ ફળ લુગડા કપડા દાગીના બોલો હોની બિચારો આમામ આમ કરે મહેનત કરે તારે દાગીનો હરકો થાય હે ઘસે અથડા માંથી કાઢે નઈ. હા કર્યો અથડો હોય ને અથડો અથડો કે ક્યાં કે છે પાતળા બનાવશે જંતડો જંતડા માંથી ખેંચીને રૂપાના પાતળા હર્યા હોય ને એવા હુંવાળા પાતળા બનાવે એમાંથી આમ જે રીતે ઘડી ઘડી ને થાય ઓલા કાણામાં નાખીને ખેંચે જયારે થાય હો. અહીં કે છે કે પ્રત્યેક એક એક પરમાણુ તે કાળે તેની પર્યાય પણ ઉપજે છે. જતડા ને લઈને નહીં ઓલું ખેંચે આમ બાંધી સમજાય એને લઈને નહીં હથોડીને લઈને જગત નું ઊંધું શ્રીમદ લખે છે ને લોક એવી લોક સ્થિતિ જેવી છે કે ભ્રમણા ઉપજાવે જગત ને. લોકની રચના જ્યાં જ્યાં પરમાણુ ને જીવ પોતાથી પરણમે ત્યાં ત્યાં સંયોગ દેખીને માને છે. આનાથી લોક સ્થિતિ અસત નો આગ્રહ કરાવે એવી ઉભી નો સમજે એની માતમાટી માટે સમજાણું કઈ. એમ અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામ થી એ ક્રમબદ્ધ એવા એમાં આવી ગયું સમજાને ઓલામાં હતું ને એવા ક્રમબદ્ધ પોતાના પરિણામો થી ઉપસ્થિત થકો અજીવ છે. એટલે જેટલા પાંચ દ્રવ્યો જળ છે એ પોતાના વર્તમાન પરિણામે ઉપસ્થા તેનો સ્વામી તે જળ છે અને જળ તેનો કરતા અને જળ તેનો પરિણામ તેનું કર્મ એ અભેદ છે. બીજો કોઈ એનો કરતા અને બીજું કોઈ એનું કાર્ય એમ વસ્તુમાં છે. કારણ કે જીવ નથી એમ કીધું જેમ કંકણાદી પરિણામોથી ઉપજતા સુવર્ણને દાખલો પણ કેટલો સરસ આપ્યો છે. જેમ કંકણ કંકણ શું કહેવાય કુંડળ સમજાણું કરું કુંડળ વીંટી આદિ પરિણામો પર્યાયથી ઉપજતા એવા ઉપજતા એવા સુવર્ણને એ સોનું તે પર્યાય પણ ઉપજે છે. સોની એને ઉપજાવે છે નહીં દ્રષ્ટાંત પણ કડક છે. સમજાણું કાંઈ? જેમ સુવર્ણ ને કંકણ આદિ પર્યાયો સાથે તદાત્મ છે, કેમ કે એ કંકણ આદિ સુવર્ણ ને કંકણ આદિ ની પર્યાય સાથે એક રૂપતા છે, એનાથી તે ઉપજે છે. સમજાણું કાંઈ? અહીં તો દાખલો કંકણ નો આપ્યો, એમ ઘડો, એમ મકાન, એમ દરેક વસ્તુ, સીસપેન, સીસપેન છે ને, સીસપેન અને કાઢે તારે નીકળે કે નહીં હરખી, હંચા શું કરે તારે, હંચાર આપો એની મારે નીકળી જશે. ના, એ પરિણામ પણ એ ઉપજતા એ પરમાણુઓ તે તદાત્મ રૂપે તે અવ્યવજ છે. આ દાખલો કારીગર ને ઉડાવી દીધો સામા, હે, હોનાનો કારીગર હોનાનું પરિણામ આ ઉપજાવે છે એમ નથી, એમ લોઢાના પરિણામ ને સાવેથા નાદીના પરિણામ જે થાય, સાવેથા સમજતે, સાવેથા નહીં, સવા નહીં સાવેથા, એટલા એટલા હોતા ને સવા, આ ઉખેડે ખુરપી, ખુરપી ઓ લોહાની પર્યાય પણે ખુરપી પણે પરમાણુ ઉપજ્યા છે, એના કારીગરે ઉપજાવ્યા છે એમ છે. બોલે આવતા ને પેલા લુવારિયા, લુવારિયા બોલ, ગાર્ડન નહીં લુવારિયા આવતા, ગામો ગામ કરતા ચિત્તોડ માંથી, એને બાધા હતી ને કે અમુક થી આવીને ચિત્તોડ ન જવું, હવે પાછળ ચિત્તોડ વે ગયા લુવારી એ કરતા, આમ જ્યાં ત્યાંથી ગોતી લોઢા. કે છે કે ના, એ સુવર્ણા કંકણ આદિ પરિણામ ની સાથે એ સોના ને તદ્રુપતા છે એમ દરેક જળ ના કામ થાય બધા, તેમ સર્વદ્રવ્યો ને પોતાના પરિણામ સાથે તદાત્મ છે. જો આ વિશે લીધો સમજાણો, કે જેમ સોનું લોઢું આદિ ની પર્યાય થી ઉપજતા એવા સોના લોઢા આદિ ના પરિણામ સાથે તેને તેનું એક રૂપતા, તેમ સર્વદ્રવ્યો ને, આ સિદ્ધાંત દાખલો આપ્યો, સર્વદ્રવ્યો ને એટલે એમાં કોઈ બાકી ન રહ્યું, જીવ કે પરમાણુ કે ખંડ કે બધું, સર્વદ્રવ્યો ને પોતાના પરિણામ સાથે તદાત્મ છે, પોતાની વર્તમાન અવસ્થા સાથે તેની એક રૂપતા છે. એ પર્યાય ને પરિણામી બે એક રૂપે રહેલા, બીજાની હારે કઈ નો સંબંધ છે નહીં. હું સમજાણું, સર્વદ્રવ્યો કઈ બાકી સૂક્ષ્મ હો કે થોડ હો, સમજાણું. હું એક પંડિત હતા, પ્રશ્ન કર્યો કે આ લાસે શું કહે, ટેબલ શું કહે ને, હા લાકડા ને નાની નાની, હા એમ કઈ એનું નામ હિન્દી કેતા, હા ચૂલા છે દેખો સુતાર વિના હોઈએ, કીધું હા આ સુતાર નથી તો એમને રહી છે, જો હુતાર થી થયો અને હુતાર જાય તો પડી જાય, કે તો પણ બની ત્યારે હુતાર હતો કે નહીં, બની ત્યારે હુતાર હતો ને, મોટો પંડિત હો ભણેલા મોટા, ધવળનાર કરનાર, સમજાણું કાંઈ. આ સિપાહી રહી ગયો કે પેલી હુતાર હતી તો આવું થયું છે કે નહીં, ના, મકાન કડિયો હતો થયું કે ના, કડિયો વેવી ગયો મકાન રહી ગયું સામના, તો એ વખતે પણ એના કા પર્યાય પણ ઉપજેલા, અત્યારે ક્ષણે ક્ષણ પણ એના પર્યાય પણ એ ઉપજી રહ્યા, આ વાત ભાવી કરશું સમજાણો. હું પંડિત ને પછી કે મારી આપત્તિ તમે સમજી ગયા, હું સમજુ છું તમે શું કહેવા માંગો, મારી આપત્તિ આ છે કે એના વિના, હે, એના વિના કેમ થાય, પણ અહીં કે છે પર્યાય નો સ્વકાળ એનો જે છે તેના રૂપે આકાર પણે વરણ રસના રૂપાંતર પણે એ પરમાણુ પોતે એ પર્યાય પણ ઉપજે, એ બીજો એનો ઉપજાવનાર, પણ ઉત્પાત વહીને ધો એનો અર્થ શું થયો માસ્ટર છે કે નહીં, ઉત્પાદ કોને કહે છે, ઉત્પાદ એને કહે છે કે સંયોગ આવે તો એને ઉપજાવે, એવો અર્થ નથી એમાં, છે એમાં અર્થ થયો, દ્રવ્યમાં નવીન પર્યાય ની ઉત્પત્તિ ને ઉત્પાદ કહે, એવો તો અર્થ એમાં ભર્યો છે, જૈન સિદ્ધાંત રવિ શકા પ્રવિ, સમજાણો. અહીં ઉત્પાદની વાત હાલે છે. દરેક દ્રવ્ય સર્વદ્રવ્ય છે ને, સર્વદ્રવ્યોના ઉત્પાદ કોને કહે? જે વસ્તુમાં પહેલી પર્યાય નહોતી અને નવીન પર્યાયના ઉપજવાને ઉત્પાદ કહે. ઉત્પાદ ઓલો હોની આવ્યો માં જે કંકણ થયું એને ઉત્પાદ કહે છે, એમ છે. સામાન ગુણ લીખે શીખે, ચાર અભાવ, તો બીજું શું છે તમારે? સકાર કો હો થયા તો બધા સમજાણું કઈ, એ બધા સામાન ગુણો શીખે માં સકાર કો આવી જાય. ગુણ પોતે પોતા પણ કરતા થઈને પ્રણમે તો એક એક દ્રવ્યમાં ષટકારકો દરેકમાં પડ્યા. દરેક દ્રવ્યમાં ષટકારકની શક્તિ સત્તા અનાદિ અનંત પડી જાય. અહીં પણ એ કહે છે કે સર્વદ્રવ્યો પોતાના પરિણામ પણ ઉપજાય એમાં કરતા તે દ્રવ્ય, એની પર્યાય તેનું કર્મ, એ સંપ્રદાન તરીકે પ્રણમીને પોતે રાખ્યો, પોતે રાખ્યું છે. ને કર્ણના પોતાના સાધન દ્વારા તે પરિણામ ઉપજ્યા, પરના સાધન દ્વારા નહીં. આ એમ કહેવા માંગે, સમજાણું કાંઈ. અને પોતાનો વ્યય પૂર્વની અવસ્થા થઈ છતાં ધ્રુવનો આધાર ત્યાં અપાદાન રહ્યો અને આધાર એ પર્યાયને ઉપજવા માટે તેનું દ્રવ છે. બીજાને આધારે કોઈ પર્યાય ઉપજે એવું વસ્તુના સ્વરૂપમાં, સમજાણું કાંઈ. એક પણ બોલને હરખી રીતે વિચાર કરીને સમજે તો એક ભાવ હરખો સમજે તો બધા ભાવ હરખા આવી જાય. એવો પાઠ છે. એક એક ભાવને બરાબર જાણે, જેમ છે તેમ હો, એમ સર્વ ભાવને એવા હરખા જાણે, યથાર્થપણે જાણે તો બધું હરખું જણાય જાય. એક વિપરીત વાતમાં કોઈ ઠેકાણું કરે નહીં, ગોટે ગોટા વાળે. એક વાત ખોટી તો બધી વાત એની ખોટી સમજાય. એના દાખલા ને એના તર્ક ને એના કુતર્ક માં બધું ઊંધું જ આવે. સમજાણું? જેમ એ સોનીના કારીગરે એ કર્યું નથી સોનાના પરિણામ ને, એમ લોઢાના પરિણામ ને, એમ આ કુંભાર ઘડાના પરિણામ ને, એમ રોટલીની પર્યાય ને, એ પરમાણુ એ ઉપજાયું છે. ઈસ્ત્રી ને તાવડી ઉપજાયું નથી. વાત ઈ છે કે સંયોગ વિનાનો હું છું એમ દ્રષ્ટિ થાય તો એને પર પદાર્થમાં પણ સંયોગ વિના કાર્ય થાય છે એવી દ્રષ્ટિ. એને હું પણ એક સંયોગ વિનાનું તત્વ છું, પરનો સંયોગ મારામાં છે અને ખરેખર તો સંયોગથી થતો વિકાર પણ મારી ચીજમાં, એમ જ્યાં દ્રષ્ટિ થાય કે બધા પદાર્થો સંયોગ વિના સ્વતઃ કામ કરી રહ્યા, એકમાં બેઠું બધા એને બેસી. સમજાણું કાંઈ? આ તો કઈ કર્મનો ઉદય હોય એ વિકાર કરાવે, અને વિકાર હોય એ આત્માને પણ ધર્મ કરાવે, શુભ પદ ધર્મ કરાવે, એટલે તો એને હાથું માન્યું કેવાય. સારો શુદ્ધ જ્ઞાન એકલો જ્ઞાન ભાવ જે પરજ્ઞેયમાં અને સ્વજ્ઞેયમાં વર્તમાન પર્યાયપણે જે ઉપજી રહ્યો છે દ્રવ, એનું જ્ઞાન થતા એ જ્ઞાતા દ્રષ્ટાનું ભાન થતા એ વિતરાગના પંથે ચડ્યો. તો સમજાણું કઈ, કરવાનું બીજું નથી, કરવાનું આ છે. એને બધા બહાર ના કરવાથી કઈ કઈ થાય તો અનેકાંત કહેવાય, નહીતર અનેકાંત કહેવાય નહીં. સર્વ દ્રવ્યોને પોતાના પરિણામ એટલે પર્યાય સાથે તદાત્મ છે. આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં શું કે છે? આમ જીવ પોતાના પર્યાયથી ઉપજતો હોવા છતાં, ઉપજવાનું કામ તો કરે છે ને, એમ કે છે. જીવ પોતાની પર્યાયપણે જ્ઞાન દર્શન આનંદ અનેક ગુણોના વર્તમાન અંશના પરિણામ પણ અંશી અંશપણે પ્રણમતા થતા, આમ હોવા છતાં તેને અજીવની સાથે કારણ કારણ ભાવથી થતો નથી. સમજાણો? પ્રણમવાનું કામ તો કરે છે, કામ કર્યા વિના રહેતો તો કારણ ને કાર્ય એમાં લાગુ પડે છે. એનો આત્મા કારણ ને પર્યાય એનો કાર્ય તો પરના કારણ કાર્ય હારી વાત છે કે નહીં સંબંધ. નાચવું હોય તો બીજાનું ભેગું કરે, સમજાણો એ તેને અજીવની સાથે આ કર્મ સાથે શરીર સાથે વાણી સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. આત્મા કારણ અને પર પદાર્થ એના કાર્ય એ વાત સાબિત થતી. આત્મા કારણ અને કર્મ તેની પર્યાય નું આત્માનું કાર્ય એ વાત સિદ્ધ થતી. અને કારણ કાર્ય નો સિદ્ધાંત સિદ્ધ કરે. કે નહી એ તો નિશ્ચય ની વાત છે, પણ પાછી જ્યાં વ્યવહાર કારણ કાર્ય કયા એને માનજો કે નહી એની જરૂર જ નથી એમ કે સાંઈ. આ નિશ્ચય ના કારણ કાર્ય જેને જાણ્યા એને વ્યવહાર અંદર કેવો હોય સામે એનું જ્ઞાન એમાં સફળ પ્રકાશ માં આવી જાય છે. નવું જ્ઞાન કરવું પડતું, પણ વ્યવહાર ના કારણ કાર્ય એકલા માને એને નીચેનું જ્ઞાન થઈ જાય એમ હોય શકે નહી. સમજાણો? આમ જીવ પોતાના પરિણામ થી ઉપજતો હોવા છતાં એમ કે આવી રીતે કાર્ય તો કરી રહ્યો છે. જીવ કાર્ય સમય સમય કરી રહ્યો છે અને કારણ પણ કાર્ય નો પોતે થાય, છતાં તેને અજીવની સાથે શરીર કર્મ વાણી બાયના પદાર્થ કોઈ પણ આ મૂળ તો કર્મ ને સિદ્ધ કરવું એને હારે કાર્ય કારણ ભાવ કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો. હવે એમાં કોઈ લગાવે કે તો દ્રવ્ય ની વાત છે તો આપ શેની વાત માંડી જા. કાર્ય કારણ શક્તિ છે ને ભૂતાળીમાં એ અહીં થી કાઢેલી છે, અહીં મૂકી છે, માટે કાઢી છે. આત્મામાં અકાર્ય કારણ શક્તિ છે. અકાર્ય કારણ એવો એ ગુણ આત્મામાં છે કે જે અકાર્ય કારણ શક્તિવંત આત્મા એની દ્રષ્ટિ થતાં એ અકાર્ય કારણ જે દ્રવ્યને ગુણમાં હતું એના પર્યાયમાં પણ અકાર્ય કારણ નો પર્યાય થઈ જાય. કે જે પરનો કાર્ય ને રાગ કારણ કે પર કારણ ને રાગ એનું કાર્ય કે પર કારણ ને જ્ઞાન દર્શન ની નિર્મળ થયેલી પર્યાય કાર્ય એ વાત રહેતી. સમજાણું? કઈ કાર્ય કારણ બાબ સિદ્ધ તો નથી, સિદ્ધ થતો નથી. પરનું કારણ જીવ થાય અને પરના કાર્ય જીવ કરે કે પરના કારણ રૂપે પર થાય અને પોતાનું જીવનું કાર્ય કરે એવો કાર્ય કારણ ભાવ સાબિત થતો. વાત ને ઉડાવી દીધી. સમજાણું? ખાય પરની હારે કોઈ કારણ કારણ ભાવ સિદ્ધ થતો નથી. અજીવનું કોઈ પણ કાર્ય જીવ કરે કે અજીવના કાર્યમાં જીવ કોઈ પણ કારણ રૂપે થાય એવા સિદ્ધ થતી નથી. આ ટીકા કરીએ છીએ તો આચાર્ય મુનિ છઠ્ઠે ગુણસ્થાને છે. વાણીને વિકલ્પ ઉઠે છે કે ના એના કારણમાં હું નથી, એટલે કે એના કાર્યમાં હું કારણ નથી અને મારા કાર્યમાં એ કારણ નથી. આવી વસ્તુની સ્થિતિ અંતરમાં વર્તી રહી. સમજાણું? કઈ એમ હોય નહી. ભગવાનનો માર્ગ સાપેક્ષ છે. વળી એમ કહી છાપામાં આવ્યું કેટલા વર્ષ પહેલા કોઈ પૂછેલું આમ કે છે આ લોકો હોન ગઢવાળા ના માનવું આપે એ શું કે છે કે નિરપેક્ષપણે કાર્ય થાય છે. કે મહારાજ આ વાસક નહીં જૈન ધર્મ સાપેક્ષ છે એનો ઉત્તર એવો આપ્યો એટલું સાપેક્ષ એટલે બીજું હોય તો કાર્ય હા એવા સાપેક્ષ છે. આઈ કહે છે કે નિરપેક્ષ છે. પરની હારે કારણ કારણ ભાવ સિદ્ધ થતો નથી. સમજાણું? કારણ કે સર્વદ્રવ્યો અને અન્યદ્રવ્ય સાથે બધી ચીજોને બીજા પદાર્થ સાથે એક ને બીજા અનંત દ્રવ્ય સાથે ઉત્પાદ્ય જેવા યોગ્યતા એવી ઉત્પાદ્ય થવા યોગ્ય અને ઉત્પાદક કરનારો ઉત્પાદ્ય ઉત્પાદક ઉત્પાદ્ય ના ઉપજવાને લાયક ઉજવાને યોગ્ય યુક્તાવિક નહીં. આમાં બધા દ્રવ્યમાં ઉત્પાદ્ય અને ઉત્પાદક, કોઈ પણ દ્રવ્ય ઉત્પન્ન થવાને લાયક અને બીજો એનો ઉત્પાદક, એવા ભાવનો અભાવ છે. આ એક દ્રવ્ય ની વાત છે કે ત્રણ કાળ ના અનાદિ અનંત નહીં? શિવ ભગવાન ત્યાં રહ્યા છે, અધર્માસ્થિ કઈ આગળ ધર્માસ્થિ નથી માટે રહ્યા છે. પણ જાવું તું ક્યાં, એનો સ્વયં ઉત્પાદ પર્યાય નો એ જ કાળ ને એ પ્રમાણે ત્યાં રહેવાનો છે. લોક નો પદાર્થ છે, ઉત્પાદ પોતાના ગુણ ની પર્યાય નો તે ક્ષેત્રમાં તે કાળે તે જ ઉત્પાદ છે. એને ધર્માસ્થિકાય ને કારણે અટકેલી છે અવસ્થા, એમ છે. બધું એ મૂકે જ્યાં હોય છે, જો ધર્માસ્થિકાય ભાવ, ધર્માસ્થિકાય ભાવ. પણ એ તો નિમિત્ત થી વ્યવહાર થી વાત, પરદ્રવ થી આમાં અટકશું એ તો વ્યવહાર ની વાત છે. નિશ્ચય થી પોતે પોતાને કારણે ત્યાં ઉત્પાદ થાય છે. પરનો પર એને ઉત્પાદ કરે, પર ને પોતે ઉત્પાદ કરે એવું કોઈ દ્રવ્ય ના સંબંધમાં છે. હિમાચલ નીચે લખે, હું જયારે લખે એ આ નિશ્ચય ની ઉપાદાન ની વાત છે. એમ કે નિમિત્ત ની વાત આવે ત્યારે નિમિત્ત થી થાય. અરે એ ક્યાં વાત છે, તો નિમિત્ત નું જ્ઞાન કરાવ. હું લખે એટલે લખે છે ઘણા પરમાનંદ ને ગુરુ. હા, ઉપાદાન ની વાત છે. એમ કે ઉપાદાન પૂરતી પોતાનું ઉત્પાદન, એમ પણ બીજું નિમિત્ત ઉત્પાદક નથી. અને પોતે નિમિત્ત હોય તો ઉત્પાદ થાય એમ છે નહી, એમ તો અહીં વાત સિદ્ધ કરે છે. સમજાણું કઈ? હે, અનિદ્રવ કહો, નિમિત્ત કહો, સંયોગ કહો, એ શું કે છે? કારણ કે સર્વ દ્રવ્યો ને એક દ્રવ્ય સિવાય બીજા બધા દ્રવ્ય ને બીજામાં એક સિવાય બીજા બધા દ્રવ્ય એને અન્ય દ્રવ્ય સાથે, નિમિત્ત ની સાથે, સંયોગ ની સાથે ઉત્પાદ નામ ઉપજવાની લાયક અને બીજો એનો ઉત્પાદ કરનારો એવા ભાવનો અભાવ છે. તો સમજાણું કઈ? કર્મપણે કર્મ પર્યાય ઉપજે તે ઉત્પાદ્ય અને આત્મા રાજધા એનો ઉત્પાદક, કર્મ નો ઉત્પાદક એમ છે. એમ આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ જે ઉપજે એ ઉત્પાદ્ય અને કર્મ નો અભાવ થયો એટલે ત્યાં ઉત્પાદક કર્મ થયું. હેમજી, એનો ઉત્પાદ ઉત્પાદ થયો. કર્મ ના અભાવ ની પહેલી ભાવરૂપે પર્યાય હતી, એ પછી અભાવ રૂપ એટલે બીજા પરમાણુ પણ બીજી પર્યાય પણ ઉત્પાદ્ય થયો. એ ઉત્પાદ્ય થયો એનો ઉત્પાદક તો દ્રવ્ય છે, એનું દ્રવ્ય ઉત્પાદક છે. અહીંયા આત્મા એ સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કર્યું માટે અહીંયા ચારિત્ર મોહ અને દર્શન મોહ ના પ્રમાણો બીજી રીતે પરિણામ એ ઉત્પાદના નો આ ગુણ એનો ઉત્પાદક છે એમ છે. બહુ પણ આ ક્રમ બધે તો હોય તો નિયત થઈ જાય. નિયત ભાઈ બાપુ સાંભળ ને, એ સમ્યક નિયત નો લક્ષ સ્વભાવ પર હોય છે. સ્વભાવ જ્ઞાન, જ્ઞાન જ્ઞાન, મારું જ્ઞાન જે જ્ઞેય જે કાળે થાય તેને, અને સ્વજ્ઞેય ને જ્ઞાન, સ્વજ્ઞેય ને જ્ઞાન નો પર્યાય, સ્વદ્રવ્ય ગુણ પર્યાય ને એને જ્ઞેય કરે અને બીજાને જ્ઞેય કરે વ્યવહાર. પણ એ જ્ઞેય છે તો આ જ્ઞાન થાય છે, અને આ જ્ઞાન કર્યું માટે ત્યાં જ્ઞેય અને ઉત્પાદક થયું એમ છે. સમજાણું કઈ? સર્વ દ્રવ્યો ને અનદ્રવ્ય સાથે એટલે નિમિત્ત સાથે, એટલે કોઈ પણ દ્રવ્ય ને સંયોગી ચીજ સાથે, ઉત્પાદ ને ઉત્પાદક ભાવ ની પર્યાય નો અભાવ, ભાવ નો અભાવ કીધું ને એ પર્યાય છે નહી. એટલે કે બીજા દ્રવ્ય માં તાકાત નથી કે બીજા દ્રવ્ય ની પર્યાય ઉપજાવે, અને સ્વદ્રવ્ય ની તાકાત નથી કે પરદ્રવ્ય ને લઈને ઉપજે. શું કીધું સમજાણો? સ્વદ્રવ્ય માં એવો ગુણ નથી કે જે પર ને લઈને ઉપજે, અને પરદ્રવ્ય માં એવો ગુણ નથી કે જે આના પર્યાય ને પરદ્રવ્ય ઉપજાવે. અને આત્મામાં એવી શક્તિ કોઈ નથી કે જે ઉત્પન્ન થવા કાળે બીજાના કારણે પીઠા રાખે તો ઉત્પાદ થાય છે નહી. અહીં તો બધા દ્રવ ની વાત આખી દ્રવ છ દ્રવ નો એક સિદ્ધાંત. ચાર પૈસે શેર તો મનના, અઢીએ તો કૂંચી છે, કેટલા પછી એનો પ્રશ્ન. આખા ત્રણ કાળ ત્રણ લોક ના દ્રવ્યો એમાં કોઈ એને ઉત્પન્ન કરે ને ઉત્પાદ એમાં થાય એવી દશાનો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા કે છે કે અભાવ. હવે એને ભાવ નાખવો હોય ઘરનો, અરે બધાને લાગુ પડે છે. અશુદ્ધ ને શુદ્ધ ને અહીં ક્યાં વાત કરશું, અહીં તો આત્માની વાત એટલે ધ્યેય ને દ્રવ થી લીધું સ્વભાવ. બધા પદાર્થ શુદ્ધ હો કે શુદ્ધ આવડી કે છે ને, શુદ્ધમાં ક્રમબદ્ધ હોય, અશુદ્ધમાં નહીં. કેમ કે નિમિત્ત કેવો આવે ને વિકાર કેવો થાય એનું ચોક્કસપણું નથી. શુદ્ધમાં એમ કે ઉત્પાદ બરાબર છે, એ તો ધારાવાહી ચાર દ્રવ્યો છે, ધર્માસ્ય ધર્માસ્ય કાળ અને સિદ્ધ ભગવાન, એ તો શુદ્ધ છે. એની પર્યાય તો ક્રમબદ્ધ જે છે જે થાય, પણ અશુદ્ધમાં ક્રમ નો હોય. કેમ કે નિમિત્ત કઈ જાતનું આવે ને વિકાર કઈ જાતનો થાય એ કઈ નિશ્ચિત, અરે નિશ્ચિત છે. આંબળ ને મારા નિમિત્ત કેવું આવે એ માટે વિકાર થાય છે, આ તો ના પાડે છે. પરનું ઉત્પાદ ઉત્પાદક છે, કર્મ ઉત્પાદક અને આત્માનો વિકાર ઉત્પાદ્ય એમ છે. સમજાણું કઈ જ્ઞાનાવરણી નો ઉદય આત્માની જ્ઞાન ની પર્યાય ને હીણી અધિક કરે કે નહી?
ઉત્પાદક કોણ?
ઉત્પાદક જ્ઞાનાવરણી
ઉત્પાદ્ય
ઉત્પાદ જ્ઞાન ની હીણી અધિક દશા થઈ એ અહીં તો ના પડે છે. જ્ઞાન માં હીણી પણ પ્રણમા ની દશા ના ઉત્પાદ્ય અને ઉત્પાદક દ્રવ્ય ને ઉત્પાદ પર્યાય એમ કે છે. અહીં તો ઉત્પાદ્ય પર્યાય ને ઉત્પાદક દ્રવ્ય, પણ જ્ઞાનાવરણી ઉત્પાદક ને હીણા જ્ઞાન ની હીણી પર્યાય નો ઉત્પાદ્ય એમ છે. સમજાણું કઈ એમ બધું મોહની દર્શાવરની વિગેરે વેદની એમ છે, વેદની આ વસ્તુ ને લાવે છે એ નિમિત્ત ની વાત છે. કોણ લાવે? એ પરમાણુ ની એ પર્યાય ઉત્પાદ થવાની છે ત્યાં આવવાની, એનો ઉત્પાદ થયો એ પરમાણુ છે કે વેદની કર્મ એનો ઉત્પાદક છે એમ છે. આ ઉત્પાદ માં યોગતા આવી છે કે નહીં? વળી યોગતા માટે મારા ફરકે બતાય થઈ રહ્યું. ઉત્પાદ નો અર્થ ઉત્પન્ન થવાને લાયક, લાયક કહો યોગતા કહો, રાત્ર માં યોગતા નથી વળી એમ રડી પાડતા. એ યોગતા અને કાઢી દ્રવ ની યોગ્યતા પર્યાય પણે જે પર્યાય પણે પ્રણમય ને અહીં ઉત્પાદ એટલે યોગતા કીધી છે. ઉત્પન્ન થવાને લાયક, ઉત્પન્ન થવાને યોગ, અનંત દ્રવ્યો પોતાની વર્તમાન પર્યાય માં ઉત્પાદ થવાને યોગ છે. ઉત્પાદક તેનો દ્રવ છે. બીજો ઉત્પાદક છે ઝાડ ઉપજાવો નથી કેતા મગનભાઈ, શું થાય ઝાડ ને શું કે છે? ઉત્પાદ કરો, બહુ અનાજ ઉત્પાદ કરો નથી કેતા? હે હમણાં કઈ બોલે? હા ઉત્પાદ વધારો, હે ઉત્પાદન કરો. હા એમ તાર બોલો ને, એ અનાજ ને ઉત્પાદન કરો, ફલાણું આમ ઉત્પાદન કરો, ફલાણું ઉત્પાદન કરો. કોણ કરે પણ આંબળ ને? ભાઈ ભાઈ જગત થી પણ ઊંધું પડે આ તો બધા મોટા. ઉત્પાદન કરો, અનાજ વધારે ઉત્પાદન કરો, ફળાણું આમ ઉત્પાદન કરો, માછલા ને મારીને ભેગા કરો જેથી અનાજ માં તો વાંધો ના થાય. અરે ભગવાન ક્યાં તું હલભાઈ ગયો? કોણ ઉત્પાદન કરે? એની જે જે પરમાણુ ને જડ છે કે ચાર રાતો મૂળ વાત કરવાની, જે તે પદાર્થ ત્યાં ત્યાં સર્વદ્રવ્ય ની પોતાની યોગ્યતા પ્રમાણે ઉપજે એનો ઉત્પાદન કરનારો તો દ્રવ છે, બીજો એની પર્યાય ઉત્પાદન કરે એવું બનતો. ઓ કટારિયાજી આ ક્રમબદ્ધ કી બાત ચલતી હૈ? ક્રમબદ્ધ સચ્ચી બાત હૈ કે ક્યાં હૈ? કોઈ ઉત્પાદન નથી તો પછી આપણે થઈ કોઈ ની આશા રાખવી નહીં, આપણે આપણી મળે કરવું, પણ આપણી એની મળે જ કરે છે, કેવી આશા ચૂકાય છે? પરને લઈને થતું નથી, સમજાણું ખાય? પરનું લક્ષ ચૈતન્ય છે, તેથી કઈ પરને લક્ષી કાર્ય કરે એમ નથી, કાર્ય કરે છે પોતાના લક્ષ્ય ને પોતાના અર્થે કરે, એના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વીર્ય, એના ઉત્પાદની યોગ્યતા પોતાની અને એનો ઉત્પાદન કરનારું દ્રેષ કર્મ બ્રહ્મ છે. કર્મમાં એવી જાતની પ્રકૃતિ, જ્ઞાનાવરણી બંધાણી, દર્શનાવરણી બંધાણી, જેવો એ જ્ઞાનની અસાધના કરી એવું જ્ઞાનાવરણ બંધાય તો પછી ખોટા પડે ગુમર સરબંધી આવતો. છ પ્રકારે જ્ઞાનાવરણી બંધાય, છ પ્રકારે દર્શનાવરણી બંધાય. આતા કે નહીં નેમચંદજી સુના હે? જ્ઞાન કી અસાધના કરે, જ્ઞાન નું વિરાધન કરે, જ્ઞાન ની અંતરાય પાડે, જ્ઞાન જે વસ્તુ છે તેનો આદર સત્કાર ન કરે તો એવા કર્મ બંધાય. જ્ઞાના વર્ણી ના ચોકડા મોટા લક્ષ જેવા ગુમટસાર માં એમ લેખે. આ તો મોટું ગુમટસાર કહેવાય ને, આમાં સો રૂપિયાનું પુસ્તક આવડું મોટું. વાત સાચી છે. શું હતી કે જેવા એ પરિણામ કરે એ તો નિમિત્ત માત્ર, પણ ત્યાં પરમાણુ પોતાને કારણે એ જાતના જ્ઞાનાવરણી પણ પ્રણમવાના હોય તે ઉત્પાદ થઈને એનો ઉત્પાદક એના પરમાણુ આત્મા એ જ્ઞાન ની અસાધના કરી માટે ઉત્પાદક થઈને તે ઉત્પાદ થયું એમ છે. આવા લખાણ ગુમરસાર માં તત્વાર સૂત્ર માં હે આવે છે કે નહીં? દર્શન મૌનિ ના આટલા કારણે બંધાય, સૂતના વર્ણવાદ, દેવગુરુ કુદેવ ગુરુ શાસ્ત્ર ના પ્રશંસા, સુદેશ ગુરુ શાસ્ત્ર નો અનાદર, અભિનય, મુનિ નો દુગંછા, સંઘ નો આવે છે ને સંઘ, સંઘ ચતુર્વિધ સંઘ, એના વર્ણવાદ, એવા થી દર્શન મોહકર મંદાય. આઈ કે છે કે એ વાત અમે નિમિત્ત ના કથન થી વાત કરી હતી. એ દર્શન મોહના પરમાણુ ની પર્યાય માં કર્મયોગ જે પરમા હતા એ પરને પોતાના ઉત્પાદન કારણે ઉત્પાદન થયું છે કે આત્માને કારણે થયું? અંતરાય તો પછી આ કોઈ કર્મ બાંધશે ને કર્મ છોડે ને એ બધી વાત ખોટી પડશે એમ માણસ થાય છે. આ આત્મા આવા કર્મ બાંધે, આવા આત્મા કર્મ છોડે, એ વાતો નિમિત્ત ના અભૂતાર્થ નહીં છે. કર્મ ના પરમાણુ એને ઉત્પાદ કારણે ઉપજે અને એને કારણે વળી ફરિયાદ નો નાશ થવો હોય ત્યારે એ પણ ઉત્પાદ થઈને ઉપજે. આત્માને કારણે એમાં કઈ ફેરફાર થાય એવું કર્મ ની અંદર છે નહીં. કો સમજાણું કાંઈ? તે કાર્ય કારણ ભાવ નહીં સ્થિત થતા આવું કાર્ય ને કારણ ભાવ, કાર્ય કોણ? એ ઉત્પાદ્ય થવાનો યોગ, ઉત્પાદ એનું કારણ કે બીજો ઉત્પાદન આ ઉત્પાદ, એવું કોઈ દ્રવ્યમાં કોઈને કારણે ઉત્પાદન થાય ને પોતે ઉત્પાદ થાય એવું સિદ્ધ નહીં થતા અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. જો અહીં સિદ્ધ એ અજીવના કાર્યને આ જીવનું કાર્યપણું સાબિત થતું નથી. સમજાણું કાંઈ? આ રીતે જયારે કોઈના ઉત્પાદનની યોગ્યતાથી અને બીજા ઉત્પાદન કરે એમ બનતો નથી, માટે અજીવને આઠ કર્મની પર્યાયને, આઠ કર્મની પર્યાયને એ જીવનું કાર્યપણું, કર્મપણું એટલે જીવનું કાર્યપણું, અજીવની કાર્યદશાને જીવનું કાર્યપણું સાબિત થતો. સમજાણું કે નહીં? આમાં અજીવના કાર્યને જીવનું કાર્ય છે તે સાબિત થતું નથી. આઠે કર્મની પર્યાય રૂપી કાર્યને એ અજીવનું કાર્ય છે, એને જીવનું કામ છે એ વાત સાબિત થતી. આત્મા આઠ કર્મ બાંધે એ વાત સાબિત થતી એમ કે છે. સમજાણું કાંઈ? એમ આત્મા આ શરીરના હલાવવાનું કામ અજીવનું, અજીવનું કામ જીવનું કામ છે એ સાબિત થતો. સમજાણું કઈ? એમ ઘરાનું કાય, કુંભારનું કાય છે એમ સાબિત થતો. આ એમ કે છે ઘરાનું અજીવ કાય કે કુંભારનું કાય છે એ સાબિત થતો નથી. તે ગળાનો કાર નું ઉત્પાદન ઉત્પાદક તેનો તે પરમાણુ છે, બીજાથી કઈ થતો.